तारीख 5/11/1951 श्री नियमसार गाथा 51-55 ऊपर पूज्य गुरुदेव श्री कांजी स्वामी नु प्रवचन।
नमो नोये सवयंतानम नमो नोये सवृदानम नमो नोये सवायरियान नमो नोये सवजायनम नमो नोये सवत्रिकालवती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् मंगलं रूपमुनि मंगलं कुन्कुंडारी उजेन्द्रमोक्ष मंगलं नमस्मरिस्मराय स्वानुभूत्या चकास्ते चित् स्वाहाय भवाय सर्वान् विभाव निरुद्धनिदाता
समझाणू कहें પર્યાયમાં થાય છે, કાર્ય એ પર્યાય છે. સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્ર કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ આનંદ કેવળ વીર્ય એ બધું કાર્ય છે, પર્યાય છે. પર્યાયમાં કાય થાય છે, પણ કાર્યનો ઉપાધિ ભાવ ન ગણતા કારણને ઉપાધિ ગણતા કાર્ય પર્યાય પ્રગટ થાય છે. કાર્યને ઉપાધિ ગણીને કાર્ય નવી પર્યાય પ્રગટ થતી નથી. માટે છેલ્લો સરવાળો 50મી ગાથામાં કહ્યો કે સહજ પરમ સ્વભાવ ભાવરૂપ આત્મા જે કારણરૂપ ત્રિકાળ શુદ્ધ કારણ પરમાત્મા છે, જે કારણ સમયસાર શુદ્ધ ધ્રુવ એક રૂપ ત્રિકાળ સદૃઢ છે, એને જ અમે કારણ કહીએ છે. એ કારણમાંથી કાર્ય આવે છે, કાર્યમાંથી કાર્ય હોઈ શકે નહીં. કોઈ સમજાય છે કાંઈ? માટી પર પર્યાય ને પરદ્રવ ગણ્યું અને ત્રિકાળ વસ્તુને સ્વદ્રવ ગણ્યું. પર્યાય પરદ્રવ ગણ્યું, વસ્તુ જે ત્રિકાળ જ્ઞાય એક રૂપ સ્વભાવ છે તે સ્વદ્રવ ગણ્યું અને એક સમયનો પર્યાય છે તેને પરદ્રવ ગણ્યું. કેમ કે પરદ્રવ માંથી નવી દશા થતી નથી. નવી દશા જે થાય છે એ ત્રિકાળ શુદ્ધ સ્વભાવને આશરે થાય છે, માટે એને સ્વદ્રવ ગણ્યું અને પર્યાય પ્રગટ થાય એને પણ પરદ્રવ ગણ્યું. કારણ કે વસ્તુ એક રૂપ રહે તેને સ્વદ્રવ ગણ્યું અને નવી 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 પર્યાય થાય તેને પરદ્રવ ગણ્યું છે. એ પરદ્રવને કાર્ય ગણી, સ્વદ્રવને કારણ ગણી, અને કારણ ઉપાધિ છે પણ પરદ્રવ એવો કાર્ય ઉપાધિ અંગીકાર કરવા જેવો નથી, એમ વાતને અહીંયા 50મી ગાથામાં છેલ્લો મર્મ સિદ્ધ કર્યો. અનાદિ સત સ્વરૂપ, અનાદિ સંતોએ અનુભવેલું સ્વરૂપ, અનાદિ કેવળીઓએ જાણેલું ને કહેલું સ્વરૂપ, એને સ્પષ્ટ રીતે 50મી ગાથામાં પરદ્રવ પર્યાયને કહીને આદરણીય ત્રણકાળ ત્રણ લોકમાં જો હોય તો એક જ ત્રિકાળ સ્વભાવ તે જ કારણને આદરણીય. સમજાય છે કાંઈ? આમાં તો એકલી આત્માની વાત આવી, આમાં શું કરવું એ આવ્યું? મુંબઈ આમાં શું કરવું એ આવ્યું કે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જે વસ્તુ સ્વભાવ શક્તિથી ભરેલો છે એની શ્રદ્ધા કર, એનું જ્ઞાન કર, એમાં રમણતા કર. એ જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ ત્રણ કાળ ત્રણ લોકમાં મોક્ષ માર્ગ છે નહીં. એ વાત સાબિત કરીને હવે અમૃતચંદ્ર આચાર્યના શ્લોકનો આધાર આપે છે. શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 185માં શ્લોક દ્વારા કહ્યું છે કે
Oh.
આધાર લેલ પોતાની વાતને આધાર ભગવાન કુમકુંડાચાર્યનો તો છે, એની ટીકા કરીને વળી અમૃતચંદ્રાચાર્યનો આધાર આપે છે. જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાત છે, જેમના ચિત્રનું ચરિત્ર ઉદાત છે, એટલે જેના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર ઊંચ ઉજ્જવલ અને ઉદાર છે, જેમના ચિત્તનું ચિત્તનું એટલે જ્ઞાનનું, જેના જ્ઞાનમાં ચરિત્ર એટલે જ્ઞાનનો અભિપ્રાય ઉદાર ઉદાર ઉમૂત અને ઉજ્જવળ છે, જાણે ઉદાર ગયો, જેના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર છે એ ઉદારી ઉદારવન જીવોએ શું કરવું કે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો. જેમના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર ઊંચ ઉજ્જવળ અને ઊંચો અભિપ્રાય છે એવા જીવો મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનો આ નિર્ણયનો આ નક્કી ચોક્કસ ભાવનો આ ત્રણેય કાળે એક પ્રકારના નિયમના ભાવનું સેવન કરો. શું કે હું તો શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ સદાય કહું વાવડા, કેમ કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી પર્યાયમાં નહીં ઉદાર નથી, એ ઉદાર નથી એના જ્ઞાનનો અભિપ્રાય ઊંચો નથી, એના જ્ઞાનનો અભિપ્રાય હલકો ને ઊંધો છે. શું કહ્યું સમજાય છે? કાંઈ જેના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર ઊંચ ને ઉજ્જવળ ઉદાર છે એ નિમિત્તથી ધર્મ ન માનો, વ્યવહારથી ધર્મ ન માનો, પર્યાયમાંથી પર્યાય ન માનો, ઉદાર થતા હો તો ઉદાર તો સ્વભાવમાં થાવ, કારણ કે સ્વભાવમાંથી પર્યાય પ્રગટ થાય છે. પર્યાયમાંથી પુંજમાંથી કે નિમિત્તમાંથી ધર્મની પર્યાય ત્રણ કાળમાં કોઈને પ્રગટ થતી નથી. સમજાય છે? કઈ ગજરાય તો ઉદાર થવાનું આવ્યું, ઉદાર ઉદાર થાવ, કઈ કંજૂસ ન થાવ, કંજૂસ ન થાવ, જ્ઞાનના અભિપ્રાયમાં ઉદાર થાવ, ઊંચ થાવ, ઉજ્જવળ થાવ, એવા મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનું સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, ત્રિકાળ પરમ કારણ સ્વભાવ જ્ઞાયક મૂર્તિ છું છું, મારો સ્વભાવ ત્રિકાળ એક રૂપ સદૃશ આનંદ કંદ જ્ઞાય કારણ પરમાત્મા કારણ શક્તિ સ્વરૂપી હું છું. હું તો શુદ્ધ એટલે પવિત્ર, ત્રિકાળ પવિત્ર ચૈતન્યમય એ જ્ઞાન ને દર્શનમય અભેદ એક પરમ જ્યોતિ જ સદાય છું, જેનો અભિપ્રાય થવો કરવો હોય, જેને સાચા અભિપ્રાયમાં ઉદાર થવો હોય, જેને સાચા અભિપ્રાયમાં ઊંચને ઉજ્જવળ કરવું હોય, એવા મોક્ષના અર્થી જીવોએ આ એક જ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ જ સદાય જ્ઞાયક 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 ત્રિકાળ આનંદ કંદ શુદ્ધ પરમ ધામ, અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થવાનું પણ ધામ, સદાય હું પરમ જ્યોતિ છું. એ જ અંગીકાર કરવા જેવો, બાકી કોઈ અંગીકાર કરવા જેવો સમજણ કાંઈ. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું. પરમ જ્યોતિ કેમ કહ્યું? આ હીણી અવસ્થા અને વિકારી અવસ્થા એને બાળી નાખવાની તાકાત મારા ત્રિકાળ ચૈતન જૂથમાં છે. હીણીને નાશ કરીને પૂરી થવાની, વિકારનો નાશ કરીને વિતરાશ થવાની એ તાકાત હું તો શુદ્ધ ચૈતન્યમય અંશ એ ત્રિકાળ વિનાયક સ્વભાવ એકલો ચૈતન જેમાંથી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય હોય પરણવે એવો જે આનંદ કમ વિનાયક જ્યોતિ એ સરળ હોય એવો ધો જેને અભિપ્રાય શુદ્ધ કરવો હોય જેને અભિપ્રાય નિર્મળ કરવો હોય જેને અભિપ્રાય ઉદાર ને ઉચ્ચ કરવો હોય એને આ સેવન કરવું બીજા માટે આ વાત કરાતી નથી. સમજાય છે કાંઈ ત્રણ કાળ ત્રણ લોકનો એક સિદ્ધાંત સર્વજ્ઞોનો સંતોનો જ્ઞાનીઓનો મુનિઓનો શાસ્ત્રનો કે ત્રિકાળ એ પરમ ચૈતન જ્યોતિ જય સદાય ત્રણેક કાળ મારામાં સીધને સંસારના બે ભેદિતો વ્યવહારનો વિષય છે. સીધને સંસાર બે વ્યવહાર નહીનો વિષય છે. હું તો ત્રિકાળ એ વિનાયક સ્વભાવ છું. જોવા વાણી આવે કહે છે દાખવમાં આવી વાણી જ્ઞાનીના મુખે લીખવાય એ વાણી એને કાને સમ્યક દર્શનને નિમિત્ત રૂપે કહેવાય એ સિવાય નિમિત્ત રૂપે પણ કહેવાય નહીં. પછી કહેશે આ ગાથા પછી પાંચ ગાથામાં એને જયારે શુદ્ધ જ્ઞાન સ્વભાવ તરફ વલણ થાય અને શાસ્ત્રે પણ એ કહ્યું જ્ઞાનીની મુખમાંથી વાણી પણ એમ નીકળી કે તું ત્રિકાળ જ્ઞાન સ્વભાવ એક રૂપ છ. આ એવી વાણી જીનની સૂત્રની અને જ્ઞાનીની વાણી એને નિમિત્ત રૂપે કહેવાય છે એ સિવાય નિમિત્ત રૂપે પણ કહેવાતી નથી. સમજાય છે ભાઈ હું તો શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ જ સદાય છું અને આ જે ભિન્ન લક્ષણ વાળા જુદા જુદા લક્ષણ વાળા એક સમયનો વિકારી પર્યાય અને એક એક સમયની પર્યાય એ ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે. ત્રિકાળમાંથી જે નવી પર્યાયને વિકલ્પ ઉઠે છે તે હું નથી એવડો હું નથી ભાઈ પ્રગટ પર્યાય થાય છે. કોઈ વિકલ્પો નથી નિમિત્તો નથી તો ક્યાંય એની વાત નથી. આ તો નવી પ્રગટ પર્યાય ભિન્ન ભિન્ન લક્ષણો વાળી વિકલ્પને પર્યાય પ્રગટ થાય છે એ ભાવો તે હું નથી ત્રિકાળ હું નથી. ત્રિકાળ હું સદાય પરમ જ્યોતિ ચૈતન્યમૂર્તિ છું કારણ કે તે બધાય મને પરત્રણ છે. કારણ કે તે બધાય મને મારા ત્રિકાળ સદાય ચૈતન્ય જ્યોતિ એક સ્વભાવ માટે લાભદાયક છે નહીં માટે પરગ્રહ કાર્ય થાય છે પર્યાયમાં પણ છતાંય પર્યાયને પણ સ્વગ્રહનું અવલંબન લેવા પર્યાય વળે છે સ્વગ્રહમાં. કાર્ય પર્યાય વળે છે ત્રિકાળ જ્ઞાન શુદ્ધ ચૈતન્યના અવલંબનમાં જયારે કાર્ય પ્રગટ થાય તે માટે પર્યાયને પરદ્રવ ગણી અને ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ આદરણીય કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ જેના ઉદારચિત છે જેનું હૃદય ઊંચ ને ઉજ્જવળ છે જેનો અભિપ્રાય શુદ્ધ કરવો છે જેને પરમ સત્ય હૃદયમાં ધારણ કરવું છે જેને અભિપ્રાયની ઉદારતા મોટી ખાન ચૈતન્યની એક સમયનો પર્યાય એક સમયનો વિકલ્પ એક એમ કઈ ખાંડબાન છે નહીં. જેના ચિત્તનો અભિપ્રાય ઉદાર કરવો હોય દાની થવું હોય પ્રગટ કરવાનો ખપી થવું હોય તેને આ સિદ્ધાંત સેવન કરવું. આત્માને દાન દેવું હોય દાની એટલે ભાઈ દાની થવું હોય એટલે દાન કોઈ પરમબંધની વાત નથી બધા આત્માની પર્યાયમાં દાની થવું હોય, આત્માની પર્યાયમાં દાન દેવાનું દાની થવું હોય, તેને એવા ઉદાર અભિપ્રાય ને શીખવો કે હું ત્રિગાળ શુદ્ધ ચૈતન્ય જોતો છું. પર્યાય ને વિકલ્પના ભેદ બધો વ્યવહારનો વિષય જાણવા જેવો છે પણ યાદવા જેવો નથી. સમજાય છે કઈ? જો આને ઉદાર કયો ઊંડાઈ પૈસા બીજા ખર્ચે ઉદાર ન કયો, અરે પૂજ કરે એને ઉદાર, પૂજના પરિણામ કરે એને ઉદાર ન કયો, એક સમયની પર્યાય આશરે એને ઉદાર ન કયો. એક સમયની પર્યાય ને આદરે ઉદાર, કારણ એક સમયની પર્યાય વૈદેશી વૈદેશી માટે એને તું આદરી થઈ ઉદાર છે નહીં. એક સમયનો વિકલ્પ ઉઠે પૂજનો વ્યવહાર રત્નો એ વયોદેશી પણ એને મારી તું ઉદાર થો. ઉદાર ઉજ્જવલ અને ઉદાર જેનો અભિપ્રાય છે અને જેને એ અભિપ્રાયનું સેવન કરવું હોય તો ત્રિકાળ સંતો કેવળી અને આત્માનો સ્વભાવ એવો જ છે કે ત્રિકાળ ચૈતન જ્યોતનો હું આદર કરું, એ જ અભિપ્રાય સત્યને સમ્યક છે, એ સિવાય કોઈ સમ્યક છે નહી. કો સમજાય છે કાંઈ? આજે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો અનેક અનેક કેમ છે? અનેક અનેક તે આદરણીય નથી, એક તે આદરણીય ભાઈ. હું તે શુદ્ધ ચૈતન્યમાં એક લીધું છે, એક ત્રિકાળ 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 એક તે આદરણીય છે, પણ જે વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય તે અનેક તે હું નથી. અનેકનું લક્ષણ પર્યાય પર્યાયમાં અનેકતા આવતા ધર્મની પર્યાય અનેક પ્રગટ થતા એનું લક્ષણ આશ્રય કરવા જતા રાગ થાય છે. શુદ્ધ ઉપાદન દ્રવ્ય, શુદ્ધ ઉપાદન દ્રવ્ય, અહીં તો ત્રિકાળ શુદ્ધ ઉપાદાન દ્રવ્ય શુદ્ધ ઉપાદાન છે. ત્રિકાળ જે કારણ શુદ્ધ ઉપાદાન પોતે દ્રવ્ય કારણ પલટીને કાય થાય. એક વાત સરખી બહે નહીં, એ પછી શાસ્ત્ર ને પાના વાંચે એમાં એક એનો અક્ષર હતો હોય નહીં. પોતાની દ્રષ્ટિ અર્થ કરે, પોતાની દ્રષ્ટિ ઘડ બહારે અને ઊંધા લાકડા હલવે. આ અહી ભગવાન અમૃતચંદ્રાચાર્ય, અહી કુંદકુંદાચાર્ય ને અહીંયા પદ્મ મળધારી દેવ, એનો સાર અનંતા ત્રણ કાળ ત્રણ લોક નો સાર કે સિદ્ધાંતનું એ સેવન કરો. જો સિદ્ધાંતનું સેવન કરો, એ સેવન કરો એ પર્યાય છે, સેવન કરવાની એ તો પર્યાય છે, પણ એવું સિદ્ધાંતનું સેવન કરો કે હું ત્રિકાળ એક રૂપ ચૈતન ગ્રાય છું, એ જ કારણ છે, બાકી કોઈ કારણ છે નહીં. વિવિધ પ્રકારના ભાવો બધા એક કહ્યું તો એની અમે વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તેવું નથી, અનેક પર્યાયનો આશ્રય થી મારું સ્વરૂપ નથી, એક રૂપ ત્રિકાળ સ્વભાવ છે તે મારું સ્વરૂપ છે, તે આ દ્રઢ દ્રષ્ટિ છે. આ કારણ પરમાત્મા અંગીકાર કરવા જેવો છે. એ અમૃતચંદ્ર આચાર્યનો આધાર હતો. હવે 50મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક પોતે કહે છે, પદ્મમૂળધારી પોતે શ્લોક એને માટે કહે છે. શોધ જીવાત્મિકાયથી શબ્દ બીજો આપ્યો ભાઈ, કારણ સમયસાર ત્રિકાળ કહો, કારણ પરમાત્મા ભસ્મિકા કહો, દ્રોહ કહો, શુદ્ધ જીવાસ્તિકાય કહો, નિત્ય કહો, કારણ સમયકાર ત્રિકા કહો, કારણ શુદ્ધ જીવ કહો, એ બધું એ છે. શુદ્ધ જીવાસ્તિકાયથી શુદ્ધ જીવાસ્તિકાય પિત્રિકા દ્રોહ એકસો, કારણ પરમાત્મા કહો, શુદ્ધ જીવાસ્તિકાય કહો. એક સમયનો પર્યાય ને વિકલ્પનો દંડ કરી દઈને, એક સમયનો પર્યાય ને વિકલ્પ ને રાગ નો દંડ કરી, દંડ એટલે એનું લક્ષણી લઈને ત્રિકાળ જી શુદ્ધ જીવાસ્તિકા એક રૂપ ચિદાનંદ આનંદ કંઠ સામાન ઝોપડ્યો છે, એનાથી અન્ય એવા જે બધા ઉદગળ દ્રવ્યના ભાવોથી ખરેખર મારા નથી. એનાથી જે અન્ય બધા જે પર્યાય ને આશરે રાગ આદિ થાય, માટે બધા ઉદગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. કોણ જાણું કઈ શુદ્ધ જીવાસ્તિકા એકની વાત, તો એક જીવાસ્તિકા એ બધા જીવાસ્તિકા ની વાત નથી. શુદ્ધ પોતે ત્રિકાળ શુદ્ધ જીવ, શુદ્ધ જીવ અસ્થિ છે કાયદ અસંગ પ્રદેશી ત્રિકાળ એક રૂપ ધ્રુવ આનંદ કંદ ગિનાય સ્વભાવ છે. એનાથી અન્ય એવાથી બધા ઉદગળ દ્રવ્ય પરનું લક્ષ કરવાથી ઉદગળ નામ રાગની ઉત્પત્તિ અને કર્મનું બંધન થાય. લક્ષ એટલે આશ્રય કરવાથી, જ્ઞાન કરવાથી, વાતનો વિષય છે. બધા ઉદગળ દ્રવ્યના ભાવોથી ખરેખર મારા નથી. આમ જે તત્વવિધિ સ્પષ્ટપણે કહે છે, આમ જે તત્વનો જાણનાર સ્પષ્ટપણે કહે છે, આમ જે તત્વનો જાણનાર સ્પષ્ટપણે માને છે, અહીં તો કહે છે નું જોર આપતા વાચકનું જોર આપ્યું છે પણ વાક્ય અંદર પડ્યો. આમ જે તત્વનો જાણનાર સ્પષ્ટપણે માને છે અને કહે છે, તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિ, અતિ અપૂર્વ સિદ્ધિ જ મુક્તિ, અનંતકાળે નહીં પ્રગતિ એવી મુક્તિ દેશારે પામે. જોઈ તો કેની કહેનું વજન આપ્યું, જેની વાણીમાં આટલું જોર આવે છે એનું જોર વાણીનું નથી કહેવું, એનો પાછળ વાચ તત્વનો જે છે એ શુદ્ધ ભગવાન કારણ પરમાત્મા સિવાય ક્યાંય પણ મારે આદરણીય ત્રણ કાળમાં છે એ પોતે માને છે ને જગતને કહે છે, જગતને કહે છે. એ ભાષા શીખી લીધે આવે કાગળ જ્ઞાનીના વચનો નિમિત્ત રૂપ કહે છે. આવું જે કહે છે એ અંતર અભિપ્રાયના આશરે સમજે છે, એને વિતરાગની વાણી અને ગુરુની વાણી નિમિત્ત રૂપે કહેવાય છે. નહીતર તો અનંતવાર સમૌસરણમાં હાંભળ્યું છતાં કાંઈ એને પોતાના અભિપ્રાય બધી વાત ખતરી સમજાય છે. સર્વજ્ઞ કાંઈ કે શાસ્ત્ર, કાંઈ કે જ્ઞાની, કાંઈ કે પોતાની દ્રષ્ટિએ એનો અર્થ કર્યો અને પોતાની દ્રષ્ટિ જ્ઞાનીને પણ ખતરી નાખ્યા, એવી દ્રષ્ટિવાળાની વાત અહીંયા કરતા નથી. અહીં તો જે તત્વવેદી સ્પષ્ટપણે ચોખ્ખી વાત કહે છે કે એક સારા જીવાસ્તિકાય સિવાય અને મારો મારા જીવાસ્તિકાય સિવાય ત્રણ કાળમાં મુક્તિ ને મોક્ષનો માર્ગ કોઈ છે નહીં, એમ જે સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિ, સાધારણ સિદ્ધિ તો પામે કેવું કે અમુક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી પર્યાયની, આ તો અતિ અપૂર્વ અનંતે કાળે નહીં મળેલી એવી પરમાત્મા પૂર્ણ પરમ મુક્ત દશાને પામે છે. એ પદ્મમોહન ધારીદેવ શ્લોક કહ્યો, કુમકુંદાચાર્ય કહ્યો હતો. સ્વદ્રવ્ય પરદ્રવ્યની વ્યાખ્યા પદ્મમોહન ધારીદેવ ટીકા કરી હતી, અમરચંદ્રાચાર્યનો આધાર આપીને પૂછ્યો. કુમકુંદાચાર્ય કહ્યો હતો. સ્વદ્રવ્ય પરદ્રવ્યની વ્યાખ્યા પદ્મ મરદારીની ટીકા કરી હતી અમરચંદ્રાચાર્યનો આધાર આપીને પુષ્ટિ કરી કે ભાઈ ચારે કોરથી જુઓ તો વાત આ છે, કોઈ પડખેથી બીજી વાત છે નહીં. હવે પાંચ ગાથા છેલ્લી જો ગાથાઓ બહુ અલૌકિક છે, બધી અલૌકિક છે એક એક, પણ આમાં હવે જ્ઞાની ને નિમિત્ત કઈ રીતે ઠરાવે છે એવી અદભુત અલૌકિક રીતે વાત કરી છે. વિવરીય અભિનિવેશ વિભજીય સદળમ મે સમંતમ સંશય વિમો વિભમ વિભજીયમ હોઈ સમાન સલ મલિણ અગાઢ વિભજીય સદળમ મે સમંતમ અધિકમ ભાવો નાણ હે ઉપાદિત સમતસ નિમિત્તમ જીણ સુતમ તસ જાણ્યા પુરીસા અંતર હિવ ભણીરા દંશણ મોહસ ખરી પહુદી સમતમ સન્નાણમ વિજદી મોખસ હોઈ સુણ ચરણમ વ્યવહાર નિચેન દુ તમહા ચરણ પવખાવી વ્યવહાર નહી ચરીતે વ્યવહાર નહી સ્ફૂતિ તવ ચરણમ નિશ્ચય નહી ચારિતે તવ ચરણ હોદી નિચય દો શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિહીન તે સમ્યક ત્વથે સંશય વિમોહ વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યક જ્ઞાન છે જલમલય ગાઢ પણા રહિત શ્રદ્ધા નથી સમ્યક ત્વ છે આદિય પદાર્થનો અવબોધ સમ્યક જ્ઞાન છે જીન સૂત્ર સમકિત હેતુ છે ને સૂત્ર જ્ઞાતા પુરુષ જી તે જાણે અંતર હેતુ દ્રગમોહક્ષયાદિક જે મને સમ્યક્વ સમ્યક જ્ઞાન તેમજ ચરણ મુક્તિ પંથ છે તેથી કહીશું ચરણને વ્યવહારને નિશ્ચય વળી વ્યવહાર નય ચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે તપ હોય છે નિશ્ચય થકી ચારિત્ર જ્ઞાન નિશ્ચય નયે પેલા અનુયા વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય આગ્રહ રહીત શ્રદ્ધાંતિ સમ્યકત્વ છે ભાઈ આ વહેલા સંકિતની વાત છે જી હજી તો વહેલા સંકિતની વાત છે વિપરીત અભિપ્રાય રહી સર્વજ્ઞ શાસ્ત્રકાર ગુરુ અને જ્ઞાની જે કઈ કહે છે એ પરને લક્ષે વિપરીત અભિનિવેશ રહી શ્રદ્ધાંતિ વ્યવહાર સમકિત છે હજી મોક્ષનું કારણ નહીં હું સમજાય છે ગાય સંશય વિમો ને વિભ્રમ રહીત જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે પરતરફનું એ પણ વ્યવહાર જ્ઞાન છે સંશય વિમો ને વિભ્રમ રહીત જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે એ વ્યવહાર છે પરતરફની વાત છે ચળતા મલિનતા અને અગાઢતા રહીત શ્રદ્ધાંત તે સમ્યક છે એ પણ વ્યવહાર છે એ તો પહેલાની વાતની વ્યાખ્યા કરી છે એ અને ઉપાધિ તત્વોને જાણવા ઉપાવ તે સમ્ય જ્ઞાન છે એ પણ વ્યવહાર છે ભાઈ આ જે વ્યવહાર છે હજી તો વ્યવહારનો વિકલ્પ નિશ્ચય આવો હોય ને આવો વિકલ્પ હોય છે પછી કહે છે એ અને ઉપાધિ તત્વોને જાણવા ઉપાવ તે સમ્ય જ્ઞાન છે એ જે વાત કરી સમય ચારિત્ર પછી કરશે ભાઈ ધ્યાન રાખજો હવે કહે છે કે સાતા નિશ્ચય સમકિતનું નિમિત્ત સમ્ય તત્વનું નિમિત્ત જીન સૂત્ર છે વિતરાગની વાણી છે જે વાણી એને કારણ પરમાત્માને ઉપાધિ તરીકે બતાવે છે એ જીન સૂત્ર વાણી માતૃતિથી 50 પછી આ કહ્યું વિતરાગની વાણી જેન સૂત્ર એવી વાણી છે કે ત્રિકાળ જેમાંથી પર્યાય પ્રગટે તે કાળ પરમાત્માને ઉપાધિ તરીકે સ્વીકારે એ વાણી કહે છે. એ વાણીને નિમિત્ત તરીકે કહ્યું બહિરંગ નિમિત્ત થઈ અંતરંગ કારણ પરમાત્માનો આદર કરીને શ્રદ્ધા થાય એને આ બહિરંગ નિમિત્ત કહેવામાં આવે. સમજાય છે? કાંઈ વિતરાગી સૂત્ર તેથી શબ્દ મૂક્યો, ચિહ્ન મૂક્યો ખરે વિતરાગી વાણી. એટલે વિતરાગી વાણી એટલે વિતરાગ તરફ લઈ જાય અને જેમાં ભેદનો આશ્રય ન રહે, જેમાં ત્રિકાળ સહિતના ભેદનો આશ્રય બતાવે એને વિતરાગની વાણી કહેવાય. ભાઈ શું કહ્યું સમજાણું? કાંઈ વિતરાગ વાણીનો સાર અભિપ્રાય તાત્પર્ય શાસ્ત્ર તાત્પર્ય સૂત્ર તાત્પર્ય એનો સરવાળો વિતરાગતા છે. વિતરાગતા એ ત્રિકાળ ન્યાય સ્વભાવને અવલંબે પ્રગટે છે. કોઈ પર્યાયથી વિકલ્પથી નિમિત્તે પ્રગટતો નથી. એમ વિતરાગની વાણી એ સમ્યકત્વનું નિમિત્ત છે. આવી વાણી નિમિત્ત કહેવાય છે. ઓ સમજાય છે? કાંઈ હવે બીજી રીત, જીર સૂત્રના જાણનારા પુરુષોને એવી વિતરાગી ભાવને જાણનારા પુરુષોને જીન સૂત્રો એટલે સાધક કયા, પણ વિતરાગ જે કહે છે તે જાણ્યું છે અંતરમાં કે આત્મા રાગને પુન્યને પર્યાયથી આત્મા પ્રગટતો નથી. આત્મા ત્રિકાળ સ્વભાવના આશ્રય પ્રગટે એવું સમ્યક દર્શન થયું છે. એવું સમ્યક દર્શન જ્ઞાન કે ચારિત્ર ચોથે કેવડી સુધી લેવા, જેન સૂત્રના જાણનાર પુરુષોને એકલા સૂત્ર નહીં, શબ્દો નહીં, એકલા પાના નહીં, જીન સૂત્ર શબ્દ જીનને શાસ્ત્રમાં જે કહેવું છે, વાચ્ય જે કહેવો છે તો વાચકથી કથન છે, વાચ્ય જે કહેવો છે કે આ આત્મા વિનાયક કારણ સ્વરૂપ ચિરાળ છે, એની રૂચિ દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ થઈ છે એવા જીન સૂત્રના જાણનાર પુરુષોને સંગતત્વના જેને સંગત દર્શનનું પરિણામ પ્રગટે છે એને આ જીન સૂત્રના જાણનાર પુરુષોને બીજા સંકેતના પરિણામમાં અંતરંગ હેતુ કયા છે. ઓહો, સારી વાત થઈ. લ્યો આ તો અર્થ બીજી જાતનો નીકળ્યો. અંતરંગ હેતુ બોલો, વિતરાગની વાણી બહિરંગ હેતુ. વિતરાગની વાણી વાણી બહિરંગ હેતુ છે. કોને? સંયમ દર્શન પામનારને. અને પુરુષ એ અંતરંગ હેતુ છે. પણ એનો અભિપ્રાય છે એ પકડે છે અંતર સ્વભાવને આશરે, તેથી નિમિત્તને અંતરંગ ભાઈ ઉપચારથી એને અંતરંગ હેતુ કયો. સમજાય છે? કાંઈ ભાઈ પુરુષ તો ઉપચાર જ છે. ખરેખર પુરુષે ઉપચાર છે અને વાણીએ ઉપચાર છે, પણ વાણીને બહિરંગ ઉપચાર કયો અને પુરુષને અંતરંગ ઉપચાર હેતુ કયો છે? કેમ કે એનો અભિપ્રાય પકડવો છે. વાણી તો ગૌણ છે, વાણી કહેવાનો જે અભિપ્રાય છે વિતરાગ આત્મા તું જો ત્રિકાળ વિનાયક છો એનો અવલંબન લે એવો એનો અભિપ્રાય પકડવામાં એ નિમિત્ત થાય છે. માટે વિતરાગી સૂત્રના જાણનાર પુરુષને, સંકિત પામનાર જીવને આ પુરુષ અંતરંગ હેતુ કયા છે? કો સમજાય છે? કારણ સંન્યક દર્શન પામનારને એકલા પુસ્તકથી પમાય એમ હોઈ શકે નહીં ત્રણ કા ત્રણ લોકમાં. સમજાય છે? કારણ પહેલું, પહેલી વાત છે, પહેલો જ્યાં દેશના થાય છે એને એની પાત્રતાની પર્યાય હોય એટલે ચરિત્રનું એને પહેલું નિમિત્ત હોય, એની પર્યાય પરાધીન નથી, એના ક્રમે આવીને ઉભો રહે. પણ આનો પર્યાય સત્યનો જ્યાં ત્રાગરાય શ્રમ સમજવાનો હોય એટલે એને જીન વિતરાગી સૂત્રનું જ બહિરંગ નિમિત્ત હોય છે. બીજા સૂત્રનું બહિરંગ નિમિત્ત હતું અને વિતરાગી ભાવ અંતરથી પ્રગટ્યો છે દર્શન, કે જીન સૂત્રના જાણનારો અર્થી છે. વિતરાગનું તાત્પર્ય વિતરાગી દ્રષ્ટિ છે, વિતરાગનું તાત્પર્ય વિતરાગી ચારિત્ર છે. એ દ્રષ્ટિને ચારિત્રાદી પ્રજ્ઞા છે, એ અંતરંગ હેતુ કયા છે? તો સમજાય છે? કઈ કોને અંતરંગ હેતુ કયા છે? સંન્યક દર્શન જેને પ્રગટ્યું છે એવા સંન્યક દર્શન પરિણામમાં વિતરાગની વાણીને બહિરંગ નિમિત્ત કહ્યું અને સૂત્રના જાણના ધર્માત્માને બીજાના સંકિતના પરિણામમાં અંતરંગ હેતુ કયા છે? સમજાય છે? કાંઈ જો સતને સતનું નિમિત્ત હોય એને એકલા પાના પુસ્તકનું નિમિત્ત હોય નહીં કે કોઈ પાના વાંચીને થઈ જાય પહેલું હોઈ શકે નહીં. એ વાતને અહીંયા જાહેર કરે છે. એ તેની તૈયારી સંજ્ઞ જ્ઞાન છે ને જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. માટે જ્યાં સોને જાણનાર જ્યાં જાગ્યો એ વખતે પરપ્રકાશક ખીલે એટલે પર નિમિત્ત પણ એવું સામે હોય એ વસ્તુનો સ્વભાવ પરાધીનતા નથી, પરાધીનતા નથી કે એ ન હોય તો નથા એમ નથી, આ હોય એટલે હોય જ એ વસ્તુનો સ્વભાવ. કેસર ભરવું હોય તો ડબ્બો જ હોય, કેસર ભરવું હોય તો કોથળો ન હોય, એવો સંબંધ છે. પરાધીન કોઈ નથી કોઈને કારણે. સંન્યકત્વનું નિમિત્ત બાહ્યમાં વિતરાગી સૂત્ર કયા છે? તો બે બાય અને જીન સૂત્રના જાણનાર પુરુષો છે તો બાય, સંન્યક દર્શનના પરિણામ વાળાને એ ચીજ તો બાય છે. પણ છતાં ભગવાન કુમકુંદાચાર્ય એવું કે નાખ્યું કે એને અમે અંતરંગ હેતુ કહીએ છીએ. સંગીત પામનારને અંતરંગ નિમિત્ત તરીકે ઉપચારતી હોય તો તેને અંતરંગ હેતુ ઉપચારતી કહીએ છીએ અને વાણીને બહારથી નિમિત્ત કહીએ, બહાર હેતુરૂપ ઉપચાર અને અંતરંગ હેતુરૂપ ઉપચાર. કોઈ માનતા છે બીજી વ્યક્તિ કોમજરો, કારણ કે તેમને દર્શન મુખાદી મુખના ખ્યાદિક છે. સમ્યક દર્શન પામનાર જીવને જે નિમિત્ત મળ્યું છે એ નિમિત્તવાળા જીવને કાં તો દર્શન મોનો ક્ષય થયો છે, કાં ઉપશમ થયો છે ને કાં સૂક્ષ્મ થયો ખ્યાદિક. આ તો બારમા ગુણસ્તરની વાત તો હું તે અંતરાત્મા તરીકે કરેતા કરે છે ને, એ તો કરે છે. અત્યારે ભલે ગુણસ્તરનો એનો પ્રશ્ન નથી, બારમા ગુણસ્તરની વ્યાખ્યા પણ કરી નાખે. ગુપ્ત અંતરાત્મા બારમા ગુણસ્તર હોય, શુકલ ધ્યાન થાય તો આમ હોય, બધું પાઠમાં આવે છે. શુકલ ધ્યાન હોય ન હોય નો પ્રશ્ન ત્યારે નથી. શુકલ ધ્યાન ધર્મ ધ્યાન કરે તો આમ થાય, શુકલ ધ્યાન કરે તો આમ થાય, એ શુકલ ધ્યાન કઈ મુનિને પોતાને હતું નહીં. પણ સ્વભાવની ઉગ્ર ભાવનામાં એ વાણી બધી નીકળી ગઈ છે. વાણી નીકળી ગઈ છો, લાવ્યા નથી કોઈ. સમજાય છે? અહીંયા કે છે, જે કોઈ ધર્મી જીવ પોતાના આત્માનો અવલંબન લેવાની તૈયારી થઈ છે, કારણ પરમાત્માને અવલંબવાની યોગ્યતા થઈ છે, એને બહિરંગમાં વિતરાગી વાણી, જેમાં વિતરાગ તાત્પર્ય છે, વિતરાગચાર્યનો યોગનો તાત્પર્ય છે, વિતરાગના સ્વભાવનો અવલંબન એ જ એનું તાત્પર્ય છે. એ વાણી એને નિમિત્ત હોય બહિરંગ, અને એ વાણીના સમજનાર જ્ઞાની જેને દર્શન મોહનો ક્ષય ઉપશમ કે સૂક્ષ્મ થયો હોય, એ સંકિત પામનારને બહિરંગ ઉપચારથી, બહિરંગ ઉપચારથી અંતમ હેતુ કયા? સમજાય છે? હવે એ તો વ્યવહારની વાત કરી ને આ નિમિત્તની વાત કરી. એ નિમિત્ત નિશ્ચયનું છે. હવે સાંભળે મોક્ષ ને માહિતી, હવે નિશ્ચયની વાત આવે છે. સાંભળે મોક્ષ ને માહિતી સમ્યકત્વ હોય છે, એ નિશ્ચય છે. એ ત્રિકાળ ચૈતન સ્વભાવને અવલંબે સમ્યક થાય તે મોક્ષ ને માહિતી સમજી છે. વ્યવહારથી વિકલ્પ હતો અને નિમિત્તનું વલણ પણ એ વિકલ્પ હતો. હવે એ કોને વ્યવહારને નિમિત્ત હોય છે? માથે જે વ્યવહાર કયો ના નિમિત્ત છે એમ કહ્યું ભાઈ. માથે વ્યવહાર કયો નિમિત્ત કહ્યું, એ કોને વ્યવહારને નિમિત્ત કહેવાય? કે મોક્ષને માટે સંગત હતો સાંભળ, કે જેનો ચૈતન સ્વભાવ કારણ ભગવાન, એને આશરે સંગત દર્શન થયું, એને મોક્ષને માટે સંકિત, એને ઓલા વ્યવહારને નિમિત્ત કહેવાય. બહુ સમજાય છે? કાંઈ બહુ ગાથા ઊંચી છે, બહુ સરસા શુદ્ધ ભાવને અધિકારે છેલ્લો અલૌકિક વાત ભગવાન કુનકુંડાચાર્ય સ્પષ્ટ કરી નાખી છે. લોકો કેટલાક અત્યારે ખતમી નાખે છે કે ગમે એવું નિમિત્ત હોય, ગમે એવા પાના હોય, તમે તો એમાંથી પણ સંન્યાસ મેળવશું એ મળે નહીં. કા પૂર્વનો સંસ્કાર હોવો જોઈએ, પૂર્વે પણ સાંભળેલું હોવું જોઈએ. પણ એક વાર જ્ઞાની પાસેથી એના પરિણામને જે ઉપાધિ ત્રિકાળ શુદ્ધ આત્મા છે એવો ભણતા જ્ઞાની પાસેથી પેલો મળેલો હોવો, અને એવી પાત્રતા હોય એને જે હોય, એથી આ વાત કરે છે કે એ મોક્ષને માટે જેનું સંકેત છે, સ્વભાવ તરફ વળેલી શ્રદ્ધાથી સંકિત છે, એની વ્યાખ્યા કરશે બધી ટીકામાં. આ તો અનુવ્યાસ, એકવાર બેનું કહ્યું તો અનુવ્યાસ પણ આમાં વાંચવો, એટલે આ અનુવ્યાસ વાંચી છે. સમજાણો બધા આ પહેલું વહેલું છે તે વાંચવું કેમ બેદભાઈ? હું પેલો અનુવ્યાસ મૂકી દીધો હતો એકવાર. મોક્ષને માહિતી સંગતત્વ હોય છે, અને આમાં જરી વાત બહુ સરસ છે. અનુવાદ માહિતી દે છે, સમ્ય જ્ઞાન હોય છે, અને મોક્ષને માટે સમ્ય જ્ઞાન હોય. ઓલા વ્યવહારની વાત કરી, મોક્ષ માટે નથી. પહેલા જીવ સંકિતને જ્ઞાન કયા, એ તો વ્યવહાર છે, એ તો વિકલ્પ છે, એ મોક્ષને માટે નથી. પણ જે મોક્ષને માટે સમ્યક હોય છે, એવો વિકલ્પ હોય છે, કેવળી નથી એટલે હોય છે, એટલું હોય છે. અહીં નીચે હોય છે ત્યાં વિકલ્પ હોય છે, બસ હોય છે. આનાથી આનાથી એ વાત નહીં. સાંભળ, મોક્ષને માટે સંયકત્વ હોય છે, સમ્ય જ્ઞાન હોય છે, અને ચારિત્ર પણ હોય. ચૈત્રણ લીધા ભાઈ, નીચેનો લીધા. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવ ધ્રુવ જ્ઞાયક, એને આશરે સમ્યક દર્શન, એને આશરે સમ્ય જ્ઞાન, એને આશરે ચારિત્ર, એ મોક્ષને માટે છે. જેટલું બધી જીનસૂત્રને અંતરંગ હેતુને નિમિત્તના લક્ષ્ય છે, એટલો જે વિકલ્પને વ્યવહાર છે, એ વ્યવહાર મોક્ષનું કારણ નથી. સમજાવું? સંસારને નિશ્ચયથી ચારિત્ર કહીશ. ચારિત્ર બે પણ કહી શકે છે, કર્મુલમ ચારિત્ર ન કહ્યું ભાઈ, મતલબ દર્શન જ્ઞાન બે બોલાય, બે બોલાયા હતા. ચારિત્ર નો વ્યવહાર નીચે બે બોલ નહોતા આવ્યા, પણ આમાં નિશ્ચયમાં ત્રણ બોલ આવી ગયા, દર્શન જ્ઞાન ને ચારિત્ર. હવે હું વ્યવહારને નિશ્ચય ચારિત્ર કહીશ. વ્યવહાર નહીં ના ચારિત્રમાં વ્યવહાર નહીં નું તપ ચરણ હોય છે. એટલે કે છઠ્ઠે ગુણ સ્થાને વિકલ્પ વાળો ભાવ વર્તે છે એને વિકલ્પ વાળો તપ કહેવાય છે. ત્રિકાળ જ્ઞાન સ્વભાવનો મનમન લઈને જે દ્રષ્ટિ જ્ઞાનને રમણતા મુનિને છઠ્ઠે ભાવલિંગી સંતને નગ્ન દશાને પ્રગતિ છે, એવા જે મુનિને વ્યવહારનો જે વિકલ્પ વર્તે છે શુભરાગ, એવા જીવને શુભ વ્યવહાર તપ છે એમ કહીએ. જેને કારણ કે હજી શુભ રાગમાં છે, દ્રષ્ટિ પ્રગતિ છે, ચારિત્ર તો કયું છે, પણ જે અંદર સાતમી ભૂમિકા નિશ્ચય ચારિત્રમાં ફરી સ્થિર થયો નથી. વ્યવહાર નહીં ના ચારિત્રમાં વ્યવહાર નહીં નું તપસણ હોય છે. તપસણ એટલે મુનિ ભણું, એ છઠ્ઠે ગુણસ્તાને રાગાદીનો ભાવ વ્યવહાર મુનિ ભણું છે. નિશ્ચય નહીં ના ચારિત્રમાં નિશ્ચયથી તપસણ હોય છે. નિશ્ચયના સ્વભાવમાં લીન થઈ ગયો એવા તપસીને, અહીં તો એમ કહ્યું કે નિશ્ચયના ચારિત્રમાં નિશ્ચયથી તપસા હોય છે. ટીકામાં તો એમ લીધે કે સ્વભાવને આશરે જે સ્થિર થઈને પીડ્યો છે તપમાં એને નિશ્ચય ચારિત્ર હોય છે. સમજાય છે કાંઈ? કારણ કે તપી કઈ મુનિપુણું જેવું છે, જેને વ્યવહાર મુનિપુણું નિશ્ચય મુનિપુણું. નિશ્ચય મુનિપુણ એટલે સ્વભાવના ભાનસે ઠરી ગયો, અંદરમાં ઠરી ગયો છે, નિર્વિકલ્પમાં જામી ગયો છે. એ નિશ્ચય મુનિ અને નિશ્ચય તપ અને દ્રષ્ટિને ચારિત્ર સ્વરૂપ પ્રજ્ઞા હોવા છતાં થયો નથી. હજી વિકલ્પ શુભમાં રાગમાં, છઠ્ઠે રાગમાં શુભભાવમાં વર્તે છે એને શુભ રાગનો વ્યવહાર ચારિત્ર ગણીને વ્યવહાર તપમાં ઉભો છે એમ કહ્યું. નિશ્ચય તો છે દક્ષિણ જ્ઞાન ચારિત્રનો છે, પણ નિશ્ચયમાં લીન નથી, માટે એને નિશ્ચય તપ કયો નથી. ભાઈ કો સમજાય છે કાંઈ આમાં? ઓહો, આ અનુવ્યાસ થયો. ગાથામાં જ ઘણું કર્યું છે, પાંચેય ગાથામાં. આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. પહેલું ભેદ રત્નત્રયનું સ્વરૂપ છે, સમજાય છે. પછી બીજો કાર્યક્રમ આવશે, અભેદ રૂપ ત્યાં રત્નત્રિવલી ગાથા જે થઈ મોક્ષની બાકી પછી આવશે. પણ ભાઈ સાચે હોય તો હા, એમ નહીં કે વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ છે નહીં. અહીં તો એને ઓળખાવે છે કે આવો જ્યાં નિશ્ચય હોય ત્યાં આવો વિકલ્પ હજી નહીં છે. સાધક છે, કેવળ જ્ઞાની છે નહીં, એટલે આવો વિકલ્પ, આવો જીનસૂત્રનું એને નિમિત્ત, પ્રથમ પણ નિમિત્તને અત્યારે પણ વલણ હોય, વિકલ્પ ઉઠે તો વિદ્રાગી વાણીનો સ્વાધ્યાય કહે છે. આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. સમજાણો, પ્રથમ ભેદ ઉપચાર રત્નત્રય આ પ્રમાણે છે. ભેદ ઉપચાર એટલે ભેદરૂપ વ્યવહાર, ભેદરૂપ વ્યવહાર રત્નત્રય આ પ્રમાણે છે. જે વિકલ્પ વાળો છે, જે શુભ રાગ વાળો છે, જે મોક્ષને માટે નથી, એનું આ કથન ચાલે છે. સારી વાત ભાઈ. વિપરીત અભિનિવેશ રહી શ્રદ્ધાનુરૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત જો, એમાંય પણ વ્યવહારમાં એનો કેટલીક નિશ્ચયનું ભાન છે અને વ્યવહારમાં વિપરીત આગ્રહ રહી, વિપરીત અભિનિવેશ રહી, વિપરીત શ્રદ્ધા રહી, એને કોઈ આત સર્વજ્ઞ સિવાય, સર્વજ્ઞની વાણીના ન્યાય સિવાય, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની ક્યાંય લીસ માત્ર પણ શ્રદ્ધા હોવી જોઈએ, નહીં તો એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. એ પણ નિશ્ચય શ્રદ્ધા હોય તો આટલી શરત ઉપર વાત બધી. વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધાનુરૂપ અભિનિવેશ અભિપ્રાય, વિપરીત ઊંધા અભિપ્રાય રહી શ્રદ્ધાનું એવું જે સિદ્ધિના મુક્તિ એની પરંપરા હેતુભૂત, જો પરંપરા હેતુભૂત નિશ્ચય તો પિતા જ્ઞાન સ્વભાવથી કારણ સાક્ષાત મુક્તિનું કારણ છે, પણ એનો વિકલ્પ જો છે એ ગમે કરીને તોડી નાખશે, માટે તેને નિમિત્ત રૂપે પરંપરા હેતુ, હેતુ એટલે નિમિત્ત, પરંપરા નિમિત્ત ભૂત ભગવંત પદ પરમેશ્વરી પ્રત્યેનું જળતા મલિનતા નદારતા રહીત ઉપજેનું નિશ્ચળ ભક્તિ યુક્ત બનવું તે સમય તો છે. નિશ્ચય સ્વ ભગવાન કારણ પરમાત્મા પ્રત્યે, નિશ્ચય ભક્તિ પ્રત્યે કારણ પરમાત્માની, અને જે શ્રદ્ધા સમ્યક મોક્ષનું કારણ થયો ત્યાં એ વિકલ્પ રૂપ ભાવ વર્તે છે કે જે ભગવંત પંચ પરમેશ્વરી, પંચ પરમેશ્વરી હરિહંદ સ્થિત આચાર ઉપાય જાય મુનિ, એ જ મોક્ષના નિમિત્તભૂત હોઈ શકે છે. સમજાય છે? પંચ પરમેશ્વરીને બધે નાય ગુંજભાઈ હું જાણો હું પંચ પરમેશ્વરી પાંચ પદ હરિહંસ સ્થિત આચાર ઉપાધ્યાય સાધુ એ વિતરાગી પદ છે. પાંચે અલ્પ તારતમતામાં ફેર જરી હરિહંસમાં આચાર ઉપાધ્યાય સાધુ આજે ફેર સિદ્ધ પૂર્ણ થઈ ગયા છે. છતાં પંચ હરિહંસ સ્થિત આચાર ઉપાધ્યાય પ્રત્યેનું ચવતા મલિનતા આમે છે કે તેમી નહીં, મલિનતા નહીં, અગાડતા અચોકતા નહીં, એ રહીત આ તો ત્રણ દોષ છે. એ ત્રણ દોષ રહીત ઉપજેલો નિશ્ચળ ભક્તિ યુક્ત ત્રિલોકના સર્વજ્ઞાની પદ પરમેશ્વરી પ્રત્યે નિશ્ચળ ભક્તિ યુક્ત પણ તે સમગ્ર છે, એ વ્યવહાર સંકેતનો વિકલ્પ છે. વિકલ્પ નામ શુભરાત સમજાણો કાંઈ એને વિષ્ણુ બ્રહ્મા કથિત વિપરીત પદાર્થ મુખ પ્રત્યેના અભિનિવેશનો અભાવ બોલે અતિ કીધી. એને કોઈ વિષ્ણુ કરતા બ્રહ્માએ કહ્યું, કોઈ કંઈ કહ્યું વગેરે, એને કહેલા જે તત્વો સર્વજ્ઞ ભગવાન સિવાયના ત્રિલોકનાથ પરમાત્માએ એક સમયમાં જે તત્વો જાણ્યા જોયા અને વાણી દ્વારા કહ્યા એ કથિતથી વિપરીત, એના કહેલાથી બધું વિપરીત પદાર્થનો પ્રત્યેના અભિનિવેશનો અભાવ, એના પદાર્થના આગ્રહનો અભાવ, એટલે કોઈ અંશે પણ ભગવાન પંચ પરમેશ્વરી સિવાય કોઈની વાણી ક્યાંય અંશે સચે છે એમ જેને અંદર પડ્યું એને વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી. સમજાય છે કાંઈ અસ્તિ હે? હા હા એ વળી જુદું આય તો એ આય તો બ્રહ્મ વિષ્ણુ મહેશ અન્યમતીના જે કહેલા તત્વો એ ભગવાન બ્રહ્માએ પહેલા કહે જુદી વાત પછી મારી પાસે બેરવું બોલું પહેલી પહેલા પદું માગ્યું હતું ને એ વિતરા તું બ્રહ્મા તું વિષ્ણુ તો પણ એના વિપરીત પદાર્થો નથી. અહીં તો વિ